నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాహాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय आपणे करी रह्या छीए. एमां गाथा 65 अने 66 एनो स्वाध्याय आपणे लगभग पूरो कर्यो छे. पूज्य गुरुदेवे जे वात करी 65 અને 66 ગાથા ઉપર એના પણ મોટાભાગના અંશ આપણે પૂરા કર્યા છે. એમાં થોડીક વાત છેલ્લે જે બાકી છે એ લઈએ અને ત્યાર પછીથી આપણે કળશ કરીશું. અહીંયા ગાથા 65 અને 66 ઉપરના ગુરુદેવના પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એના પાના નંબર 178 એમાં સૌથી નીચે કહે છે, પ્રશ્ન કર્યો છે અહીંયા એની ઉપર કહે છે કે નિશ્ચય નામ સત્ય દ્રષ્ટિએ અર્થાત વસ્તુનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો કારણ અને કાર્ય બંને એકમેક છે. હવે આ વાત મૂળ ગાથામાં જે આવી એ બરાબર સમજાવવામાં આવી. એમાં ગુરુદેવે લાકડી ઊંચી કરી અને બતાવ્યું કે આ રીતે લાકડી ઊંચી થાય છે, એમાં લાકડી એના કારણે ઊંચી થાય છે, એમાં બીજું કોઈ કરનાર નથી. કેમ કે જે કાર્ય થાય છે તે લાકડીમાં થાય છે અને લાકડીના પરમાણુઓ જુદા, હાથના પરમાણુઓ જુદા અને આ હાથમાં જુદું. એટલે જ્યાં કાર્ય થાય છે ત્યાં જ એનું કારણ હોય, બીજે ક્યાંય એનાથી જુદું ભિન્ન કારણ હોય નહીં. એટલે કાર્ય અને કારણ, કાર્ય એટલે કર્મ અને કારણ એટલે કર્મ અથવા સાધન, એ બંને એકમેક જ છે. એટલે એક પ્રશ્ન કર્યો કે એમાં નિમિત્ત કારણ તો આવ્યું કે નહીં? એમાં નિમિત્ત કારણ આવ્યું નહીં, નથી આવતું. ગુરુદેવે વધારે સ્પષ્ટતા કરતા જવાબ આપ્યો. પહેલા પણ એ સ્પષ્ટતા નિમિત્ત વિશેની થઈ ગઈ છે, છતાં પણ ફરીથી પાછો જવાબ આપ્યો છે કે ભાઈ, નિમિત્તનું કાર્ય અને નિમિત્તનું કર્મ એનામાં નિમિત્તમાં છે. ત્યારે પાછો પ્રશ્ન કર્યો કે પણ નિમિત્ત મેળવવું પડે ને? કેમ કે હજી નિમિત્તનો એટલો બધો રસ છે એટલે એને એમ છે કે નિમિત્ત નહીં મળે તો મારું કાર્ય નહીં થાય. અત્યારે પ્રરૂપણા પણ એવી જ ચાલી રહી છે. જૈન દર્શનમાં કેટલાય લોકો આવો ઉપદેશ આપી રહ્યા છે અને એમ એવી શ્રદ્ધા કરી રહ્યા છે અને એમ જ માની રહ્યા છે કે નિમિત્ત મળશે ત્યારે થશે, એવું નિમિત્ત નહીં મળે ત્યાં સુધી કંઈ થવાનું નથી. આવી મૂંઢ માન્યતાને કારણે એ બધા પુરુષાર્થ કરતા નથી. પુરુષાર્થની દિશા આખી જુદી છે. પુરુષાર્થ આત્મામાં કરવાનો છે અને જ્યાં પુરુષાર્થ કરવાનો છે ત્યાં એનું કારણ મોજૂદ છે, એનું કારણ ત્યાં પડ્યું જ છે. એટલે એવા કોઈ નિમિત્ત કારણને શોધવા જવાની જરૂર છે જ નહીં. ઉપાદાન કારણ ત્યાં પડ્યું જ છે અને એ ઉપાદાન કારણ એનું પોતાનું છે. જ્યાં કાર્ય થાય છે ત્યાં જ એ કારણ પડેલું છે. જેમાં કાર્ય થાય છે તેમાં જ એ કારણ પડેલું છે. એટલે કારણ અને કાર્ય બંને જુદા છે જ નહીં, એ આ વાત આ ગાથામાં આવી. એમાંથી સમજવાનું એ છે કે નિમિત્ત શોધવા જવાની જરૂર નથી. અહીંયા તો નિમિત્તની વાત જ લીધી નથી આ ગાથામાં તો. એટલે નિમિત્તનું કાર્ય છે એ ક્યાં થાય? તો નિમિત્ત જે થઈ રહ્યો છે એ પદાર્થ પર પદાર્થ છે અને એની અંદર જે કંઈ કાર્ય થતું હોય એ એનું પોતાનું, અને અહીંયા એ કંઈ કરતું નથી. એટલે એ નિમિત્તને એક બીજો પરપદાર્થ લઈએ તો એ પરપદાર્થના કાર્ય થતા હોય અને એ પરપદાર્થના કાર્યો થાય છે એમાં પણ એનું કારણ એનું પોતાનું છે. આ વાતને જરાક સમજીએ. આપણે એમ કહીએ કે સોની દ્વારા એ સોનામાંથી પાનું થયું એટલે સોની નિમિત્ત છે, તો અહીંયા ગુરુદેવ એમ કે છે કે નિમિત્ત છે એ જે કાર્ય કરી રહ્યું છે એ કાર્ય નિમિત્તનું પોતાનું છે, એ એના ભાવ છે અને એ એના ભાવ એના કારણે એનું સાધન એનું. એ સોની જુદો અને સોનીના કાર્ય પણ જુદા, એટલે સોનીનો આત્મા અને એનું કારણ, એ આત્મા જે છે એના એનું જે કાર્ય છે, જ્ઞાન ક્રિયા જે કરતો હશે તે જેવા ભાવ કરે છે તે, એનું અશુદ્ધ ઉપાદાન હશે ત્યારે એવો ભાવ આવ્યો એને, એટલે એ બધું એનું એનામાં રહ્યું. અહીંયા જે સોનામાંથી જે પાનું બન્યું એમાં એ એનું કંઈ નથી. એટલે નિમિત્તનું કાર્ય અને નિમિત્તનું કરણ એ એનામાં, એટલે નિમિત્તમાં છે. ફરી પાછો પ્રશ્ન કર્યો, પણ નિમિત્ત તો મેળવવું પડે ને. હવે નિમિત્ત મેળવ્યા વિના એનાથી કાર્ય નહીં થાય એવી ઊંધી માન્યતા જે પડી છે ને, એટલે આ પ્રશ્ન થાય. વર્તમાનમાં આ જ ચાલી રહ્યું છે કે ભાઈ નિમિત્ત મળશે ત્યારે થશે. ગુરુદેવ કહે છે કે નિમિત્તને કોણ મેળવે? પર પદાર્થ છે એ અહીંયા શું કાર્ય કરે? અહીંયા કંઈ એ કાર્ય કરતું નથી અને એને આપણે મેળવી શકીએ, પરમને પ્રાપ્ત કરી શકીએ છીએ, એટલે એવા નિમિત્તને કોણ મેળવે? કઈ રીતે મેળવી શકાય? રોટલી થાય છે, લોટની પર્યાય પિંડ રૂપે હતી એમાંથી રોટલી થાય ત્યારે નિમિત્તો બધા હાજર હોય છે. નિમિત્તો મેળવવાથી રોટલી થાય છે એવી ઊંધી માન્યતા છે. એટલે એમ કે ના, પણ એ ન હોય તો ક્યાં રોટલી થાય છે? અરે તોય થાય, મશીનથી પણ થાય. એનું રિપ્લેસમેન્ટ છે કે નથી? બેન ને પાટલો ને વેલણ ને તવી એને બદલે મશીને થી પણ રોટલી થાય છે. એટલે એ નિમિત્ત ગમે તે નિમિત્ત હોઈ શકે. એટલે કોઈ પણ નિમિત્ત વિના નથી થતું એવી માન્યતા જે વર્તે છે ખોટી માન્યતા છે. કેમ કે એ જ્યારે થવાનું હોય છે ત્યારે એ થાય છે, તો જે હાજર હોય એને નિમિત્ત કહેવામાં આવે. એ વખતે કે બેન રોટલી વણનારા બેન હોય, તકીઓ ને વેલણ પણ હોય કે મશીન પણ હોય કે ગમે તે કારણ હોય, કોઈ થેપીને કરતું હોય, ગમે તે રીતે થતી હોય, પણ જ્યારે રોટલી થઈ ત્યારે જે હાજર હતું એને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે એમ નથી કે નિમિત્ત આવે એટલે કાર્ય થાય, એમ નથી. જો એવું હોય તો સિદ્ધાંત ખોટો પડે. તો પર પદાર્થ જે છે એ બીજાની અંદર કાર્ય કરે છે એમ એનો અર્થ થાય. તો પછી જગતમાં કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રવ્ય એના સ્વરૂપે રહી શકે જ નહીં. એ બીજા બધા પર પદાર્થો એ નિમિત્ત તરીકે વર્તીને એની અંદર કાર્ય કર્યા કરે તો આ જગતનું સ્વરૂપ જ આવું રહી શકે નહીં. બહુ સિદ્ધાંતની સમજાય એવી વાત છે કે જો બીજો પદાર્થ પહેલા પદાર્થમાં જો કંઈ કાર્ય કરતો હોય અને એમ એ પોતે નિમિત્ત બનતો હોય તો પહેલા પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું રહી શકે જ નહીં. તો કોઈ પણ પદાર્થના કાર્ય થવામાં કેટલાય નિમિત્તો હોય અને એ બધા પોતપોતાની રીતે કાર્ય કરે તો પેલા પદાર્થનું શું થાય? એટલે એમ હોતું નથી. જે પહેલો પદાર્થ છે એની અંદર જે કાર્ય થયું છે એ એના પોતાના કારણે થાય છે. એ વખતે ત્યાં જે હાજર હતું એને નિમિત્ત કહેવામાં આવે છે. આ સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતની વાત ગુરુદેવે સમજાવી છે કે ભાઈ એ નિમિત્તને મેળવવાનો કયા પ્રશ્ન જ છે. નિમિત્તને મેળવવા જવું એ પણ એક કાર્ય થયું, એટલે પરને પ્રાપ્ત કરવું, પરને પ્રાપ્ત કરવું એમ થયું. એટલે ગુરુદેવ ઉત્તર આપે છે કે બાપુ નિમિત્તને કોણ મેળવે? ભાઈ તું તો ચૈતન્ય સૂર્ય છો ને, ચૈતન્ય સૂર્ય છો, ચેતન છો, ભગવાન આત્મા છો, તો એ ચૈતન્ય સૂર્ય શું કરે? જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન કરે, બીજું કંઈ કરતો નથી, એ કોઈ નિમિત્ત મેળવવા જતો જ નથી. આત્મામાં એવી કોઈ શક્તિ નથી કે બીજાને એ મેળવે, એનામાં બીજી કોઈ એવા પ્રકારની શક્તિ નથી કે એને કારણે પર પદાર્થને એ લાવી શકે અને પર પદાર્થને એ મેળવી અને પછી પર પદાર્થ એનામાં કામ કરે. આવી મૂંઢ માન્યતા જે છે એ મિથ્યા દ્રષ્ટિની છે. ખરેખર તો શું થાય છે? તો કે જે થાય તેને પોતાનામાં, એટલે નિજ ચૈતન્ય સ્વભાવમાં રહીને એ જાણે છે. ખરેખર શું થાય છે? તો કે જે કંઈ થઈ રહ્યું છે એને આ ભગવાન આત્મા ચેતન છે, જ્ઞાન સ્વરૂપ છે, એ પોતે પોતાનામાં રહીને એને જાણે છે. એ પરરૂપે થતો જ નથી. આ આત્મા ક્યારેય પરરૂપે થયો જ નથી. એ ગમે તેવી પર્યાયમાં ગયો છતાંય એના સ્વરૂપમાં ફેર પડ્યો જ નથી. એને ગમે તેવા ભાવ કર્યા, શુભ અને અશુભ બંને પ્રકારે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ કર્યા કે કનિષ્ઠમાં કનિષ્ઠ, અધમમાં અધમ એવા અશુભ ભાવ કર્યા, તે છતાંય એના સ્વરૂપમાં કોઈ ફેર પડ્યો નથી. ભગવાન આત્મા તો ત્રિકાળ, ત્રણેય કાળે, ભૂતકાળમાં પણ, અત્યારે વર્તમાનમાં પણ અને આ ભવિષ્યકાળમાં પણ, એ તો એવો ને એવો નિર્મળ શુદ્ધ જ છે અને એમ જ રહે છે. એટલે એવો એ ચેતન કાંઈ કરતો નથી, પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે, એટલે કે માત્ર એ જ્ઞાન ક્રિયા કરે છે, એ જાણે છે. એ જાણવા સિવાય બીજું કંઈ નથી કરતો, અને જાણે છે તો એ પોતાનામાં રહીને જાણે છે. એ પરરૂપે થઈને નથી જાણતો, પરમાં વ્યાપીને નથી જાણતો, એટલે પોતાનામાં એટલે નિજ ચૈતન્ય સ્વભાવમાં રહીને જાણે. અને આવું જે કોઈ માને તેનો સંસાર ટકી શકે જ નહીં, તેને પછી હવે વધારે સંસાર હોય નહીં. એ તો સિદ્ધ જ થવાનો છે, એ તો હવે બહુ બહુ કરવાનો નથી, એ તો અલ્પભવી હોય. આવી જેની માન્યતા થઈ એને સત્ય સમજાયું છે, અને એનો પુરુષાર્થ તો પછી સાચો જ પડશે. શ્રદ્ધા આમ જ હોય, બીજી કોઈ શ્રદ્ધા હોઈ શકે નહીં, કે ચેતન ભગવાન આત્મા જાણવા સિવાય, જ્ઞાન કરવા સિવાય કંઈ કરતો નથી, હું ભગવાન આત્મા છું. તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં, કેવળી ભગવાનના જ્ઞાનમાં હું તેમના જેવો આત્મા દેખાયો છું, એમ પ્રભુએ ઓમકાર ધ્વનિમાં કહ્યું છે. અને એ વાત આપણને ગણધર ભગવાન અને આચાર્ય ભગવાન દ્વારા અહીંયા સુધી પ્રાપ્ત થઈ છે. એનો વિશ્વાસ કરી અને હું ભગવાન આત્મા છું એમ જેને શ્રદ્ધા કરી છે, એને તો આ વાત નિશ્ચિત છે કે પોતે જ્ઞાન માત્ર છે, ચેતન છે. અને એનો સ્વભાવ, એટલે કે મારો સ્વભાવ તો જ્ઞાનનો સ્વભાવ છે, હું જ્ઞાન સિવાય બીજું કંઈ કરતો નથી, એટલે બીજું આ નિમિત્ત મેળવવા જવું ને બીજા કાર્યો કરવા ને આ બધી વાત રહેતી જ નથી. પોતાના સ્વભાવ, પોતાના સ્વભાવનો જો વિચાર કરે તો પોતાનો સ્વભાવ કયા પ્રકારે હોય, જેવું સ્વરૂપ છે એવો સ્વભાવ હોય. આત્માનું કોઈ એવું મૂર્તિકપણું નથી, આત્માને કોઈ રાગ નથી, આત્માને કોઈ ભેદ નથી, અખંડ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે. એવું જો એનું સ્વરૂપ છે અને એમ સ્વીકાર્યું છે તો એનો અર્થ એ થયો કે એનું પરિણામ પણ શુદ્ધ જ હોય. આપણે દ્રવ્યસ્તુતિનો આટલો અભ્યાસ કરીએ છીએ, પણ આત્માનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ આપણે ખરેખર અંતઃકરણપૂર્વક, દ્રઢતાપૂર્વક સ્વીકાર્યું જ નથી. જો એવો સ્વીકાર થયો હોય તો પછી આવા પ્રશ્ન ઉદ્ભવતા જ નથી કે આત્મા બીજું કંઈ કરવા જાય અને બીજા કોઈ એને મદદ કરે, અને આ બધી વાત રહેતી જ નથી. એટલે ફરી ફરીને આ વાત સમજાવવા માટે આ દ્રવ્યાનુયોગનો ગ્રંથ વાંચતા આપણને ખ્યાલ આવે છે કે ભગવાન આત્મા કેવો છે. એ શુદ્ધ નિશ્ચયનયનો વિષય ભગવાન આત્મા એ કેવો છે, શુદ્ધ નયનો વિષય જે છે એને સમજવાની જરૂર છે. અને એ સમજ્યા પછી એટલું જ ચિંતવન કરવાનું છે કે જો આવો આત્મા છે, આવો આત્મા છે તો એવો આત્મા બીજું કરી શું શકે, એવા એના ગુણો છે તો એ ગુણો દ્વારા એ શું કરી શકે, એના ગુણોમાં ક્યાંય પરનું લક્ષ થવાની વાત છે જ નહીં. પરનું લક્ષ થાય છે, પર્યાયમાં થાય છે, એ વખતે જે ઉપાદાન છે એને પછી અશુદ્ધ ઉપાદાન કહેવામાં આવે. ભગવાન આત્મામાં કોઈ એવા ગુણ નથી એ પરનું લક્ષ કરે કે એ કંઈ પરિગ્રહ કરે કે રાગ કરે કે દ્વેષ કરે કે એવો કોઈ એની અંદર ગુણ નથી કે જેને લીધે થઈને એ બધું કરે. છતાં એ થાય છે તો શુક્રવાર થાય છે, બસ એટલો વિચાર કરી અને એનો અંત લાવવાનો છે. જે વિભાવરૂપ પર્યાય થઈ રહી છે, વિકારરૂપ પર્યાય થઈ રહી છે, એનો અંત લાવવો હોય તો એનો વિચાર કરવો પડશે કે ભગવાન આત્માના સ્વરૂપમાં શું છે અને શું નથી. જો એ બધું નથી અને છતાં થાય છે તો એમાં કોનો દોષ હોઈ શકે, પર તો એની અંદર કંઈ કામ કરતું નથી તો પછી દોષ એનો જ છે. એ પોતે પોતાના સ્વરૂપથી જુદો પડીને, છૂટો પડીને, ચ્યુત થઈને, ત્યાંથી ખસીને, પોતે પોતાનું જેવું સ્વરૂપ છે ત્યાંથી એ ચ્યુત થઈને, ત્યાંથી ખસીને એ પોતે પ્રમાદ ભાવે પરનું લક્ષ કરે છે, એને કોઈ કરાવતું નથી. અને આ જ વાત સમજવાની છે, પોતે ઊંધો પુરુષાર્થ કરે છે, પોતે પ્રમાદ કરે છે. જ્યાં રહેવાનું છે, જ્યાં જેવો સ્વભાવ છે તેવા સ્વભાવે એ નહીં રહેતા, એ નકામાનો વલખા મારી રહ્યો છે, એટલે આ બધું થાય છે. આટલી વાતને બરાબર સમજવાની છે. એટલે અહીંયા તો પ્રશ્ન જ નથી નિમિત્તની વાતનો, તો એને પોતે જેવો છે તેવા સ્વભાવે રહેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તો પછી પ્રશ્ન થાય છે કે તો પછી અમારે ધંધો વેપાર કરવો કે નહીં, પાછો આ જ પ્રશ્ન. હજી મનમાં એને એમ છે ને કે બધું જે કંઈ થઈ રહ્યું છે એ પોતે કરે છે માટે થાય છે, પોતે જોબ કરે છે માટે પૈસા આવે છે. આ મૂંડ માન્યતા છે, ઊંધી માન્યતા છે. પૈસા પૈસાના કારણે આવે, પૂતગળ પૂતગળના કારણે, એની ક્રિયાવતી શક્તિના કારણે એ એની પર્યાય થાય, એને જ્યાં જવું હોય ત્યાં જાય. એમાં આ જીવના ભાવ જેવા છે એ ભાવ એને નિમિત્ત થાય છે એમ પણ નથી, એમ પણ નથી. કેમ કે જીવ એવા ભાવો તો કેટલાય પ્રકારે કરે છે, દિવસમાં સવારથી રાત સુધીમાં કેટલાય ભાવ કરે છે, પણ એ બધાએ ભાવો એના પરિપૂર્ણ ક્યાં થાય છે? જો એના ભાવો દ્વારા એ પર પદાર્થોમાં કાર્ય થતું હોય તો એ હંમેશા એ લાખ કરોડ ડોલર કમાવાનો જ વિચાર કરે છે, ક્યારેય એક ડોલર, બે ડોલર કે પાંચ ડોલર કમાવાનો વિચાર નથી કરતો. તો એવું તો થતું નથી. લાખ ડોલર કમાવાનો વિચાર કરે છે તો ભાવ તો એના લાખ ડોલર મેળવવાના છે, અને એને તો સો ડોલર જ મળે છે. એને જોબની અંદર એને પાંચ લાખ ડોલરનો જોબ જોઈએ છે, એને પાંચ લાખ ડોલરના માટે થઈ અને કેટલો બધો ભાવ છે, કેટલો આસક્ત એ થયો છે, તો કંઈ એવું તો થતું નથી. એટલે જે મળવાનું છે તે જ મળી રહ્યું છે, એના અર્થ જ જે કંઈ પ્રાપ્ત થાય છે એ જ પ્રાપ્ત થાય છે, એનો અર્થ શું થયો? કે વસ્તુ એના સ્વરૂપે છે, પર પદાર્થ એના સ્વરૂપે છે, પર પદાર્થના જે કંઈ પરિભ્રમણ થાય છે એ પણ એના સ્વરૂપે, એના કારણે થાય છે. આ ભગવાન આત્મા એનું પરિણમન થાય છે એ એના સ્વભાવને કારણે થાય છે. નક્કામાનો એ વલખા મારી રહ્યો છે, એ ઈચ્છે છે એમ બધું થતું નથી. પુણ્યનો ઉદય છે તો એને જે ભાવ આવ્યો છે એ પ્રમાણે પર પદાર્થના પરિણમન થતા એને દેખાય, એટલે એ એમ માને છે કે પર પદાર્થના પરિણમન હું કરાવું છું, હું વેપાર કરું છું માટે પૈસા કમાવું છું, એટલે પૈસા આવે છે. એ માન્યતા એની જતી નથી, એટલે એ પ્રશ્ન એમ કરે છે કે તો પછી અમારે શું કરવું, ધંધો વેપાર કરવો કે નહીં? અમે ધંધો વેપાર નહીં કરીએ તો પૈસા આવશે નહીં, કેમ કે દેખીતું એવું દેખાય છે, જે નરી આંખે દેખાય છે, જે ઇન્દ્રિયો દ્વારા જણાય છે એ બધું સત્ય નથી હોતું. ઉત્તર આપ્યો છે ગુરુદેવે, બહુ સરસ ઉત્તર આપ્યો છે, સમજવા જેવો ઉત્તર છે. વારંવાર વાંચી અને એના ઉપર વિચાર કરવાથી એ ઉત્તર સમજાશે, એ સિવાય સમજાય એવો નથી. ગુરુદેવ કહે છે કે એ કરે છે જ ક્યાં, ધંધો વેપાર કરવો કે નહીં એમ પ્રશ્ન પૂછ્યો તો ગુરુદેવ કહે છે કે તું વેપાર ધંધો કરી શકે છે ખરો, એ તું કરતો જ નથી, વેપાર ધંધા તું કરતો જ નથી, એમ અહીંયા ગુરુદેવનું કહેવું છે. એ કરે છે જ ક્યાં, અજ્ઞાનથી એમ માને છે કે હું ધંધો વેપાર કરી શકું છું. ધંધો વેપાર કે તે સંબંધી જે પાપ ભાવ થાય તે તારું આત્માનું કાર્ય જ નથી. જો ધંધો વેપાર તો એ કરી શકતો નથી, પણ જે એ કરવાનો ભાવ, એ વિભાવ ભાવ, અશુભ ભાવ છે જેને લીધે થઈને પાપનો બંધ પડે છે, એ ભાવ પણ આત્માનો નથી. અહીંયા તો એટલે સુધી વાત કરી દીધી છે. 29 પ્રકારના ભાવની આપણે જે વાત લીધી એમાં આ ભાવ આવી જાય છે. એ વિભાવ ભાવ છે, અન્ય ભાવ છે, આત્માનો ભાવ નથી. એ ભાવ પણ એ આત્માનું કાર્ય નથી. આત્માનું કાર્ય તો જ્ઞાન ક્રિયા, માત્ર જ્ઞાન કરે છે, એ આનંદમાં રહે, સુખમાં રહે, શાંતિમાં રહે. એટલે એવા પાપના ભાવ કરવાનું પણ એ આત્માનું કાર્ય નથી. અહીંયા આત્મા આપણે કેવો લઈએ છીએ કે જે શુદ્ધ નિશ્ચય નહીંથી દ્રષ્ટિનો વિષય બને છે એવો ભગવાન આત્મા, એની અહીંયા વાત ચાલે છે. એટલે ત્રિકાળ જે સ્વરૂપ જે છે જે બદલાતું નથી એની વાત છે. ગુરુદેવે બંને વાત સાથે લીધી કે ભાઈ તું ધંધો વેપાર કરે એ તો તારા આત્મામાં છે જ નહીં, તું એટલે આત્મા. આત્મા ધંધા વેપાર કરતો જ નથી, પણ ધંધા વેપાર કરવા સંબંધીનો જે ભાવ એ પણ આત્મા કરતો નથી, એ પર્યાયમાં થાય છે. એ આત્માના મૂળ દ્રવ્યમાં એવો કોઈ ભાવ કરવાનો ગુણ નથી, એ આત્માનું કાર્ય નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, એ ચેતન છે, એટલે એ એવા કાર્યો કરતો જ નથી. પછી કરવું કે ન કરવું એ સવાલ જ ક્યાં રહ્યો? ધંધો કરે અને કરવો કે ન કરવો, અમારે ધંધો કરવો કે ન કરવો એ પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? ગુરુદેવ એમ કહે છે તું એ કરી શકતો જ નથી, તું એટલે ભગવાન આત્મા જો એ કરી શકતો જ નથી તો પછી એ કરવું કે ન કરવું એ પ્રશ્ન જ નથી, એ સવાલ જ ક્યાં રહ્યો? ફરીથી આ વાતને સમજવાની છે ને વિચારવાની છે. તો શું કરવું? ધંધા અમારે છોડી દેવા? ધંધો તું કરતો નથી, ધંધો કરવાનો જે ભાવ છે એ વિકારી ભાવ છે, એ તારા મૂળ સ્વરૂપમાં નથી, એ તારું એટલે આત્માનું કાર્ય જ નથી. પછી આ ધંધા વેપાર બધાનું શું થાય? જગત કેવી રીતે ચાલે? મોટા ભાગના લોકોને આ જ ચિંતા છે. ફિલોસોફર્સ બધા બધાને બધી એ જ ચિંતા છે કે આ બધું શું થાય? જો બધા આમ કરીને બેસી જશે તો શું થશે? ઘણાને એમ છે કે આ બધા આમ કરીને બેસી જશે તો શું થશે? પદાર્થોના પરિણમન ક્યારેય અટકે નહીં, પહેલી વાત સિદ્ધાંતની વાત છે. તમે સાયન્સ કહે તો માનો, બાકી જૈન દર્શન કહે તો નથી માનતા. સાયન્સ એમ કહે છે કે ન્યુટ્રોનની આસપાસ ઇલેક્ટ્રોન ને પ્રોટોન ફરે છે તો ફરે છે. તમને એમ કહેવામાં આવે કે બધા અટકી જાય તો તમે હસી કાઢો કે નહીં? તમે કહો ના ના, એવું કેવી રીતે બને? તો ન્યુટ્રોનની આસપાસ ઇલેક્ટ્રોન ને પ્રોટોન ફરે છે તો ફરે છે, એ અટકી શકે નહીં. ત્યાં તો તમે એમ કહો છો, એનું પરિણામ અટકી શકે નહીં. જૈન દર્શન એ જ વાતને વધારે સૂક્ષ્મતાથી કહે છે કે એવા પરિણામો પૂતગળના પરિણામો છે, એ બધા પરિણામો પૂતગળ પરમાણુ છે એના પરિણામો એમને એમ, એટલે એ પરિણામ શુદ્ધ પરિણામ જ છે, એમને એમ જ થયા કરે છે. અને એવા અસંખ્ય પરમાણુ ભેગા થઈને જે સ્કંદ બને છે એનું જે પરિણામ થાય છે તે વિભાવ પરિણામ છે. તો જો પેલા શુદ્ધ પરિણામ થાય છે તો પછી વિભાવ પરિણામ પણ થાય કે ન થાય? એક કરતા વધારે પૂતગળ ભેગા થઈ અને સ્કંદ બને છે તો એ સ્કંદનું પણ પરિણામ છે, તો એ સ્કંદનું પરિણામ પણ એના કારણે થાય. એક પરમાણુ જો પોતે પોતાનું પરિણામ કરવા માટે સક્ષમ છે તો પછી એ અસંખ્ય પરમાણુ ભેગા થતા એ પરિણામ બંધ થઈ જાય? ના, એમ તો બનતું નથી. એ અસંખ્ય પરમાણુઓ ભેગા થયા છે અને સ્કંદ બન્યો છે એમાં પણ એ પરમાણુનું પરિણામ તો ચાલુ જ છે, એ વાત સાયન્સ કહે છે, એટલે એ સ્વીકારે છે. તો પછી સ્કંદનું પણ સ્કંદ રૂપે પણ પરિણામ છે, અને એ સ્કંદ રૂપે જે પરિણામ છે એ જુદા જુદા પ્રકારે થાય છે. કેમ કે એ સ્કંદમાંથી કેટલાક પરમાણુઓ છૂટા પડે છે, નવા પરમાણુઓ ઉમેરાય છે, એમ સ્કંદનું સ્વરૂપ બદલાયા કરે છે. અને જો સ્કંદનું સ્વરૂપ બદલાતું હોય તો સ્કંદનું પરિણામ વિભાવ પરિણામ છે એ પણ બદલાયા જ કરે. આ સ્કંદ છે એની અંદર જે પરમાણુ રહ્યા છે એ તમને દેખીતા નરી આંખે દેખાતા નથી, પણ એમાં જે કંઈ છૂટું પડે છે કે નવું ઉમેરાય છે એ ખ્યાલમાં નથી આવતું, એ ખ્યાલમાં તમને નથી આવતું. એથી તમે એમ માનો છો કે સ્કંદ એવો ને એવો છે, પણ ખરેખર એમ નથી. એમાં પરમાણુઓનું છૂટા પડવું અને નવું જોડાવું એવું થયા કરે છે. અને જેમ એ છૂટા પડવું ને એ નવું આવવું એમ થાય છે તો પછી એનું સ્વરૂપ બદલાઈ જાય છે. સ્કંદ એક જ રૂપે રહેતો નથી, એ અનેક રૂપે થાય છે, અને અનેક રૂપે થવું એ જ એનું પરિણામ છે. અનેક રૂપ થાય છે એ એનું પરિણામ છે. એટલા માટે આપણે કહીએ છીએ ઉદાહરણ આપીને કે એક વસ્ત્રને કોઈ એક પેટીની અંદર મૂકી રાખવામાં આવે, 100 વર્ષ પછી કાઢવામાં આવે તો એ જર્જરિત થઈ જાય છે. કેમ જર્જરિત થઈ જાય છે? કેમ કે એમાં એ પરિણામ થઈ રહ્યું છે અને કોઈ અટકાવી શકતું જ નથી. આ સિદ્ધાંત જેને સમજમાં આવે એને પછી બધું સમજાય કે બધા સ્કંદોના પરિણામ એના કારણે એ જ રીતે થાય છે. રૂપિયા પૈસાના પરિણામનો, ડોલરના પરિણામનો પણ એના કારણે એ જ રીતે થાય છે, એ બધા સ્કંદ છે. એટલે સ્કંદનું પરિણામ જે થાય છે તે થાય છે, શરીરનું પરિણામ જે રીતે થાય છે તે થાય છે, એની ઉપર આ જીવનો કોઈ કંટ્રોલ નથી. એવી જ રીતે બધા જ પદાર્થોના, પૂતગળ પદાર્થોના, અજીવ પદાર્થોના પણ પરિણામ એના કારણે થાય છે તે થાય છે. એટલે એ એમ માનતો હોય કે હું આ કામ કરું છું, હું જોબ કરું છું માટે પેલા પૈસા આવે છે, તો એ માન્યતા ખોટી પડે છે. ફરીને આના ઉપર વિચાર કરવાનો છે, અને એમ વિચાર કરતા એને ધંધો કરવાનો જે વિભાવ ભાવ જે થાય છે એ પછી નહીં થાય. કેમ કે એવા વિભાવ ભાવ થાય છે એ એના મૂળ સ્વરૂપમાં નથી ને માત્ર પર્યાયમાં થાય છે. એ એક સમયનું સત છે, એ એક સમયનું સત એટલે હોવાપણું છે, નક્કી છે, પણ એવું હોવાપણું એની મિથ્યા માન્યતાને કારણે, ઊંધી શ્રદ્ધાને કારણે થાય છે. અને જ્યારે એવી ઊંધી શ્રદ્ધા ચાલી જાય છે, જ્યારે એને સમ્યક દર્શન થાય છે, સાચી શ્રદ્ધા થાય છે, ત્યારે પછી એવા વિભાવ ભાવ હોતા નથી. જે પૂર્વના કર્મનો બંધ પડ્યો હતો એનો ઉદય આવે છે, એને પણ એ દ્રષ્ટા ભાવે જુએ છે, અને જે થાય છે તેને એ જાણે છે. એટલે ભગવાન આત્મા તો હંમેશા ત્રિકાળ નાયક જ રહે છે, પરિણામોનો થાય છે એનો એ દ્રષ્ટાને જ્ઞાતા છે, પણ એ પરિણામોનો કરાવનારો નથી. એ ધંધો કરી અને પૈસાનું પરિણામ કરાવી અને પેલી ઓફિસમાંથી પોતાને ત્યાં પૈસા લાવવા વાળો એ નથી, એ ભગવાન આત્માનું કાર્ય નથી. એ પરિણામ જે થાય છે તેના કારણે થાય છે. આટલી વાતને જો સમજમાં લેવામાં આવશે તો બધું સહેલું છે. બહુ સરસ વાત હતી, એટલે આપણે એનો વધારે વિસ્તાર લીધો છે. હવે આપણે છેલ્લા પેરેગ્રાફમાં જે વાત આવી છે એને લઈએ. અહીંયા પાના નંબર 179 ઉપર કહે છે, આ વાત તો આગમ પ્રસિદ્ધ છે એમ કહેવામાં આવ્યું. કઈ વાત? કે આ બધા જે પર્યાપ્ત ને અપર્યાપ્ત ને જીવસ્થાન ના બધા એ ભેદો જે છે એ બધું જે છે એ પૂતગળમય છે અને એ પૂતગળનું કાર્ય છે એ નામકર્મનું કાર્ય છે. એને ભગવાન આત્મા કરતો નથી, એને આત્મા કરતો નથી. એટલે એ વાતને સમજાવીને ગુરુદેવ એ વાત કરે છે કે અર્થાંત સિદ્ધાંતમાં વિતરાગ દેવે આમ જ કહ્યું છે. આગમ પ્રસિદ્ધ છે એનો અર્થ કે સિદ્ધાંતમાં ભગવાને કહ્યું છે, કેવળી ભગવાન વિતરાગ દેવે કહ્યું છે. એટલે એ વાત જે છે તે સિદ્ધાંતની વાત છે. શું વાત છે? તો કે ત્રિલોકનાથ પરમેશ્વરે દિવ્ય ધ્વનિમાં જે કહ્યું છે એના પરથી આગમ અને પરમાગમની રચના થઈ છે. તે સર્વજ્ઞ દેવના કહેલા આગમમાં એમ કહ્યું છે કે નામકર્મને કારણે પર્યાપ્ત અપર્યાપ્ત આદિ ભેદ છે, આત્માને લઈને એ ભેદ નથી. એક ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય ને ત્રણ ઇન્દ્રિય પણ એ આત્માને કારણે નથી, એ નામકર્મને કારણે છે. તથા અનુમાનથી પણ આમ જાણી શકાય છે, જડના કાર્ય જડને કારણે છે એમ અનુમાનથી પણ જાણી શકાય છે. કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીર આદિ જે ભાવ છે તે મૂર્તિક છે અને તે મૂર્ત પૂતગળમય એવી કર્મ પ્રકૃતિઓનું કાર્ય છે. પૂતગળના કાર્યો બધા છે, એનું કરનાર બીજું જુદું દ્રવ્ય હોય નહીં, એ પૂતગળ જ હોય. જે મૂર્ત છે એનું કારણ મૂર્ત હોય, જે પૂતગળ છે જળ છે એનું પરિણમન અને એનું કાર્ય જે થઈ રહ્યું છે એ બધું એમાં જ હોય, બીજે ક્યાંય બહાર જુદું હોય નહીં. એટલે કે જળના કાર્યો જીવ કરે નહીં. ગુરુદેવ કહે છે કે આવો ઉપદેશ કઠણ પડે છે, પણ ભાઈ આ મનુષ્ય પણ ચાલ્યું જાય છે, જે સમય ચાલ્યો જાય છે એ પાછો નથી આવતો. પ્રભુ આપણે મનુષ્યની પર્યાયમાં આવ્યા, આટલી સમજ મળી, આટલો આપણે દ્રવ્યસ્રોતનો અભ્યાસ કરીએ છીએ, તે છતાં પણ મૂળ વાતને સમજ્યા વિના ગમે તેમ ધર્મનું સ્વરૂપ માની અને પ્રવર્તશું તો પછી જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો અનુભવ નહીં થાય. આયુષ્ય પૂરું થઈ જશે એટલે મનુષ્ય પણ ચાલ્યું જાય છે એમ કહ્યું. અને જો આ ભેદ જ્ઞાનનું કામ મનુષ્યના અવતારમાં ન કર્યું તો પછી શું એ ઢોરના અવતારમાં કરી શકવાનો છે? ગુરુદેવ એમ કહે છે કે જો આ ભેદ જ્ઞાનનું કામ તું અત્યારે નહીં કરે તો ક્યારે કરીશ? શું ભેદ જ્ઞાન કરવાનું છે? અજીવ અને અજીવ એ વચ્ચેનું ભેદ જ્ઞાન કરવાનું છે. પોતે ચેતન છે અને બીજું બધું જુદું એનાથી ભિન્ન છે એ વાતને એને સમજવાની છે. જીવ ચેતન છે, બીજા કોઈ ચેતન નથી, પાંચમાના કોઈ દ્રવ્ય ચેતન નથી. જીવ એના કોઈ કાર્યો કરી શકતો નથી, એનાથી ભિન્ન જુદો જ છે, હંમેશા જુદો, એનાથી જુદો 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 ભિન્ન જ રહ્યો છે. પોતે પોતાના સ્વરૂપે પોતાના ભાવે જ પરિણમન કરે છે, માત્ર એને દ્રષ્ટિમાં લીધું નથી એટલે ખ્યાલ નથી, એટલે અનુભવ નથી. આદિવાસી જંગલમાંથી ક્યારેય બહાર નથી નીકળ્યો એટલે એને કલ્પના નથી કે પ્લેન શું છે, એને કલ્પના નથી કે રોકેટ શું છે, એને કલ્પના નથી કે ઇન્ટરનેટ શું છે, ને એને કલ્પના નથી કે આ કોમ્પ્યુટર શું છે. પણ એનો અર્થ એમ નથી કે એને કલ્પના પણ નથી આવતી, એને ક્યારેય જોયું નથી એટલે વસ્તુ છે જ નહીં, એમ તો છે નહીં. એ જ રીતે મિથ્યા દ્રષ્ટિએ જ્યાં સુધી પોતાના સ્વરૂપને જોયું નથી, અનુભવ્યું નથી, ત્યાં સુધી એને એમ ખબર પડતી જ નથી કે એ ભગવાન આત્મા આ શરીરથી અને અન્ય વિભાવ ભાવોથી પણ જુદો છે. અરે એક સમયની શુદ્ધ નિર્મળ પર્યાયથી પણ એ ભગવાન આત્મા જુદો છે એ વાત જેણે અનુભવી છે એને ખ્યાલમાં આવે. એણે નથી અનુભવી, મિથ્યા દ્રષ્ટિ છે એટલે એનો અર્થ એમ તો નથી થતો કે એમ નથી. એ તો આદિવાસી જેવી વાત થશે પ્રભુ, જંગલમાં રહે છે એવા આદિવાસી જેવી વાત છે કે જેને બિચારાને કંઈ ખબર નથી. એ પણ મિથ્યા દ્રષ્ટિ એવો જ વિચારો છે. આ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં એ પણ એમ જ વિચારો છે કે એને સ્વરૂપનો અનુભવ નથી કર્યો. બે મિનિટ માટે આપણે કમ્પેરિઝન કરીને વિચાર કરીએ તો આપણને લાગે છે ને કે જે પેલો જંગલમાં રહેતો આદિવાસી ક્યારેય બહાર આવ્યો જ નથી, એ વિચારો છે. આપણે એમ એને વિચારો કે અરે એને તો કંઈ ભાન નથી, આ કોમ્પ્યુટર શું ને આ ઇન્ટરનેટ શું ને આ બધું શું, એને તો અક્ષર જ્ઞાન પણ નથી, એને તો નામ પણ આવડતા નથી કે આ શું કહેવાય, ટ્રેન કહેવાય ને આ બસ કહેવાય, એવો તફાવત પણ એને તો આવડતો નથી જીવનમાં ક્યારેય. એ તો એના જીવનમાં વર્તમાન જીવનમાં એ ક્યારેય એ જંગલ છોડીને બહાર જ નથી નીકળ્યો, એને શું ખબર પડે, એને બોલતાય નથી આવડતું. અરે વિચારો આપણે કહીએ છીએ. હવે એ જ રીતે જોઈએ તો આ જ્ઞાની પુરુષો કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, પદ્મનંદી આચાર્ય ભગવાન, પૂજ્યપાદ સ્વામી, યોગીન્દ્ર દેવ અમિત ગતિજી આ બધા આચાર્ય ભગવાન જે છે જેમણે પોતે પોતાના સ્વરૂપમાં જઈને અનુભવ કર્યો અને પછી આ વાત આપણને કહી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને અનુભવ સહિત આ ટીકા લખી. એમને શું લાગતું હશે કે આ બધા મિથ્યા દ્રષ્ટિ સ્વરૂપનો અનુભવ કર્યા વિનાના કેવી ઊંધી માન્યતાઓ લઈને વર્તે છે, સ્વરૂપમાં શું આનંદ છે, શું શાંતિ છે એનો એમને ક્યાં ખ્યાલ છે, એ બિચારાઓની કેવી દશા છે. આમ જ થતું હશે ને. આપણે ડાયા હોશિયાર આપણી જાતને માનીએ, જેમ પેલો આદિવાસી જંગલમાં રહેતો હોય, તીર ખાંભું ચલાવતો એટલે પોતાની જાતને હોશિયાર ને ડાયો માને, એની દુનિયાનો ડાયો છે, એ એટલું જ કરી શકે છે, બાકી શું કર્યું છે. એવી જ રીતે આપણે પણ મિથ્યા દ્રષ્ટિ આપણે આપણી દુનિયાના ડાયા કે દોઢ ડાયા થઈને રહ્યા છીએ. પણ જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આ અનંત જીવો સિદ્ધ થયા છે, સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે, અને એવું સિદ્ધત્વ પ્રગટ કરવા માટે થઈ અને એ પોતે જે પર્યાયમાં હતા, એ રાજા હતા તો રાજપાટ છોડીને નીકળી ગયા, ચક્રવર્તી હતા તો પણ છોડી બધું અને નીકળી ગયા જંગલમાં જઈ અને પોતે પોતાનું નિજ સ્વરૂપને કેમ પ્રાપ્ત કરવું એને જ એકમાત્ર પોતાના જીવનનું લક્ષ્ય બનાવીને રહ્યા અને છેવટે એ પ્રાપ્ત કરી લીધું. પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરી મોક્ષે પધાર્યા. એવા અનંત જીવો થયા છતાં પણ એવા અનંત જીવો થયા છતાં પણ આપણને કેમ શ્રદ્ધા નથી થતી કે એ જ માર્ગ હોય. એટલે એમને પણ એવા મહાપુરુષોને પણ કરુણા આવતી હશે ને કે આપણે કેવા બિચારા છીએ. ગુરુદેવે એ વાત કરી છે કેમ કે એમના અંતરમાં તો કરુણા કરુણા કરુણાના જ ભાવો હતા. એટલે તો આ 19 વખત આ દ્રવ્યાનુયોગનો ગ્રંથ વાંચી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કેટલાય ગ્રંથો સભામાં વાંચ્યા અને જુદી જુદી રીતે જીવનું સ્વરૂપ અને એવા શુદ્ધ નિર્મળ સ્વરૂપની પ્રાપ્તિ એનો માર્ગ દર્શાવ્યો. ગુરુદેવ કહે છે કે ભાઈ આ જ કરવા જેવું છે, આ મનુષ્યનો ભોગ એને માટે મળ્યો છે, એ કાર્ય તને આ મનુષ્યના ભાવમાં જ થઈ શકશે. તું સંઘની પચેન્દ્રી થયો છો, સમજદાર થયો છો, તને તારા પુણ્યને કારણે થઈને આ બધી સગવડ મળી છે, અનુકૂળતાઓ મળી છે, અને જો તું હવે નહીં કરે તો તું પછી ક્યારે કરીશ. અહીંથી આમને આમ ચાલ્યો જઈશ મિથ્યા દ્રષ્ટિ થઈને તો ધોરમાં જઈશ, તિરિંચમાં જઈશ, અને તિરિંચના અવતારમાં ઢોરના અવતારમાં એ કંઈ થશે. ગુરુદેવ એમ કહે છે કે આ મનુષ્ય પણ ચાલી જાય છે ભાઈ, અને જો આ ભેદ જ્ઞાનનું કામ મનુષ્યના અવતારમાં ન કર્યું તો પછી ઢોરના અવતારમાં અને મનુષ્યના અવતારમાં ફેર શું રહેશે. જીવે તો ઢોર પણ જીવે છે અને મનુષ્ય પણ જીવે છે, એમાં હું શું ફેર રહ્યો. તું કંઈ પણ કરતો નથી, મિથ્યા માન્યતાઓ સહિત જ રહ્યો છે, પેલા પણ એમ જ છે. આવું દુર્લભ મનુષ્ય પણ પામીને ભવના અભાવની વાત જાણ્યા વિના ભવના ભાવો કર્યા જ કરીશ તો અવતાર એળે જશે. હજી તારે ભવ કરવા છે, હજી દેવલોકના આના ને ભવની વાત છે, સારી ગતિની વાત કરવી છે. શું સારી ગતિ, શું ભવ કરવા છે. બહુ સરસ વાત કરી અને સાથે ગુરુદેવે મનુષ્ય અવતાર એળે ન જાય એની પણ વાત કરી દીધી. તો અહીંયા આપણને 65 અને 66મી ગાથામાંથી ઘણું સમજવાનું મળ્યું છે. હવે આગળ આપણે સમયસાર કળશ 38 લઈએ. એમાં અહીંયા સમયસારમાં કહે છે કે હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. જેવી ગાથાઓ આવી એવી ગાથાઓને અનુરૂપ અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકા કરી ત્યારે એમને એવા જ ભાવ આવ્યા, એટલે એમનાથી કળશ લખ્યા વિના રહેવાય જ નહીં. આપણે જોઈ રહ્યા છીએ કે એવા જ કળશ એમને લખ્યા છે, કેમ કે એ એવા ભાવમાં હતા એટલે એમને વધારે સ્પષ્ટતા કરવા માટે લખ્યા છે એમ નથી, પણ એવો ભાવ છે તો એવો ભાવ સહજ રીતે અંતરમાંથી આવે છે. કુંદાચાર્ય ભગવાને જે લખ્યું છે એની આ કંઈ પૂર્તિ રૂપે પૂરક રૂપે લખાયું છે એમ નથી, પણ એવો જ ભાવ હોય. મહાપુરુષને જેવો ભાવ ચાલતો એવો ભાવ આવ્યા વિના રહેતો જ નથી. કંઈક સમયસારની અંદર કંઈ અધૂરું રહ્યું છે એટલા માટે લખ્યું છે એમ નથી, પણ પોતે ટીકા કરી રહ્યા છે ત્યારે પોતાના ભાવ જે છે, પોતે જે સમજ્યા છે ને પોતાને જે ભાવ આવે છે એ ભાવ સહજ રીતે આત્મામાંથી આવે છે એટલે એવું લખાઈ જાય છે. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ જે છે તે અદભુત છે. એમાંથી આખું સમયસાર આપણને પ્રતિબિંબિત થાય એવા એક બધા કળશ છે. તો આપણે હવે 38મો કલાસ લઈએ. નિર્વર્તતે ઇતિ યેન યદત્ર કિંચિત્ તદેવ તશ્યાન કથચ્ચાનાન રૂપમેણ નિર્વૃત મિહાસિ કોશમ પશ્યંતિ રૂપમ ન કથચ્ચના સીમ. શ્લોકના અર્થમાં કહેશે કે એન એટલે જે વસ્તુથી અત્ર યદ કિંચિત નિર્વર્તતે એટલે જે ભાવ બને, જે વસ્તુથી જે ભાવ બને, તત એટલે તે ભાવ, તદ એવ શાત તે ભાવ તે વસ્તુ જ છે. કથચ્છન એટલે કોઈ રીતે, અન્યતન એટલે કોઈ રીતે એ બીજું નથી, અન્ય વસ્તુ નથી. ઈહ એ જેમ જગતમાં રૂપમેણ નિર્વૃત્તમ અસી કોષમ સોનાથી બનેલા જ્ઞાનને રૂકમમ પશ્યંતી લોકો સોનું જ દેખે છે. કથચ્છન કોઈ રીતે ન અસીમ તેને તલવાર તરીકે દેખતા નથી. અસીમ એટલે તલવાર, ન અસીમ એટલે તલવાર તરીકે જોતા નથી. શું કહ્યું કે જે વસ્તુથી જે ભાવ બને તે ભાવ તે વસ્તુ જ છે, કોઈ રીતે અન્ય વસ્તુ નથી. જે વસ્તુથી જે ભાવ બને તે ભાવ તે વસ્તુ જ છે, કોઈ રીતે તે અન્ય વસ્તુ નથી. ઉદાહરણમાં કહે છે કે જેમ સોનાથી બનેલું જ્ઞાન છે, સોનાથી બનેલું જ્ઞાન છે તો લોકો એને સોના તરીકે દેખે છે, સોનું જ છે, એને એ તલવાર તરીકે દેખતા નથી. એના ભાવાર્થમાં એમ કહ્યું છે કે વર્ણાધિક પૂદગલથી બને છે તેથી પૂદગલ જ છે, જીવ નથી. બહુ ટૂંકી વાત કરી દીધી પંડિતજીએ કે વર્ણાધિક એ પૂદગલથી બને છે તેથી પૂદગલ જ છે, એ જીવ નથી, બીજું કંઈ નથી. આ વાત કરી દીધી છે. તલવાર હોય, તલવાર તો લોઢાની હોય, લોખંડની હોય, પણ એની જ્ઞાન છે એ સોનાની હોય તો તલવાર સોનાની છે એમ નથી કોઈ જોતું. એ બધા સમજે જ છે એ તલવાર સોનાની નથી, એ જ્ઞાન છે તે સોનાનું છે તો એને સોનું તરીકે જુએ છે, પણ તલવાર છે તો એ લોઢાની છે એમ જ બધા જાણે છે, એને સોનાની તલવાર કોઈ કહેતું નથી, જોતું નથી. 38મી કળશ ઉપર ગુરુદેવે જે વાત કરી છે એ વાતને આપણે લઈએ કે જેમ સોનાથી બનેલું જ્ઞાન સોનું જ છે પણ તલવાર નથી. સોનાથી બનેલું જ્ઞાન, તલવારનું જ્ઞાન છે તે સોનું જ છે પણ એ તલવાર નથી. તેમ પૂદગળથી બનેલા આ રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ એ બધું પૂદગળ જ છે, એ આત્મા નથી. મૂળ વાત તો આ કરવી છે કે એ બધું પૂદગળથી બનેલું છે તો પૂદગળમય છે તો એ પૂદગળ જ છે, એ આત્મા નથી. બોલવામાં એમ આવે કે સોનાની તલવાર છે, પરંતુ તલવાર તો લોઢાની છે, સોનાની નથી એમ બધા જાણે જ છે. સોનાનું તો એ જ્ઞાન છે. તેમ ભગવાન આત્માને શરીરવાળો, પુણ્યવાળો, દયાદાનવાળો કહેવો, એ કહેવો એ સોનાની જ્ઞાનમાં રહેલી તલવારને સોનાની તલવાર કહેવા જેવું છે. સોનાનું જ્ઞાન છે, એ જ્ઞાનની અંદર રહેલી એ તલવાર એ જાણીએ છીએ કે એ સોનાની નથી, ને છતાં જો આપણે એને સોનાની તલવાર કહીએ તો એના જેવું અહીંયા કહે છે કે આ ભગવાન આત્મા છે એને શરીરવાળો કહીએ કે પુણ્યવાળો કે દયાવાળો કે દાનવાળો કહીએ તો એનો અર્થ એવો જ થાય, કેમ કે ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, એ પુણ્યવાળો પણ નથી ને પાપવાળો પણ નથી, દયાદાનવાળો પણ નથી, શુભભાવવાળો પણ નથી ને અશુભભાવવાળો પણ નથી, એ તો શુદ્ધ જ છે, નિર્મળ જ છે. એને એમ કહેવામાં આવે તો એ જેમ સોનાની મ્યાનમાં રહેલી લોખંડની તલવારને સોનાની તલવાર કહેવા બરાબર થાય છે. જેમ સોનાનું તો મ્યાન છે તલવાર નહીં, તેમ પુણ્ય પાપના ભાવ તો પૂદગળના છે, આત્માના નહીં. બહુ સરસ રીતે ઉદાહરણ આપીને સમજાવી દીધું છે. મ્યાન છે તે સોનાનું છે, તલવાર સોનાની નથી. આ બધા ભાવ છે તે જીવના નથી, એ પૂતગળના છે, એ આત્માના નથી. છતાં તેને આત્માના માનવા એ મિથ્યાત્વ છે. તલવાર સોનાની નથી પણ સોનાની મ્યાનમાં રહી છે તેને સોનાની તલવાર માનવી, એમ શ્રદ્ધા કરવી, એમ વિશ્વાસ કરવો અને એમ જ પ્રચાર કરવામાં આવે ને એમ જ પ્રસિદ્ધિ કરવામાં આવે કે આ સોનાની તલવાર, સોનાની તલવાર, એ અસત્ય છે, એ મિથ્યાત્વ છે. એ જ રીતે આ જે બધા ભાવ છે તે પૂતગળના છે, પૂતગળના ભાવને જીવના ભાવ કહેવા, આ બધા ભાવ રંગ રાગ અને ભેદ ત્રણ રીતે વાત કરવામાં આવી, 29 પ્રકારના ભાવ લઈને વાત કરવામાં આવી. એ બધા ભાવ પૂતગળના છે એને જીવના કહેવા કે એવું જ મિથ્યાત્વ છે. કેવું? કે જેવું સોનાની મ્યાનમાં લોખંડની તલવારને સોનાની તલવાર કહેવા જેવું મિથ્યાત્વ થાય છે. એટલે એ બધા ભાવ પણ એ રીતે કે એના નથી, એ પૂતગળના છે. અને જો એવું માનવામાં આવશે તો શું થશે? તો એવું જો માનવામાં આવશે તો મિથ્યા શ્રદ્ધાને કારણે, મિથ્યાત્વને કારણે પ્રભુ તને ભવના ભ્રમણ અટકશે નહીં. એ દયાદાન વ્રત તપ ભક્તિ આદિના શુભ ભાવ હોય કે પછી અશુભ ભાવ હોય, ચોરી હિંસા જુઠ્ઠુના, એ કોઈ આત્માના નથી. ને જો એને આત્માના માનવામાં આવશે તો પછી એ મિથ્યાત્વને કારણે એ શુદ્ધ આત્મ સ્વરૂપનો એને ખ્યાલ જ નહીં આવે અને એવા શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ જ ઉપડશે નહીં. એટલે એ ભવના બંધનમાંથી છૂટશે નહીં, એને ભવનું ભ્રમણ અટકશે નહીં. રંગ રાગ તથા ગુણસ્થાન લબ્ધિસ્થાન આદિ બધા ભેદના ભાવો, એ બધા એ શું છે? એ પૂતગળના સંગે થયેલા ભાવ છે. પૂતગળની સાથે રહેવાથી જે અવસ્થા થાય છે, શુદ્ધ અને અશુદ્ધ બે વસ્તુને સાથે બે લઈ અને જે કહેવામાં આવે છે એ બધું ગુણસ્થાન આદિ રૂપે કહેવામાં આવે છે. એ બધાની વાત લઈએ તો એ બધું શું છે? એ આત્માનું મૂળ સ્વરૂપ નથી. આત્મા તો પરમ શુદ્ધ જ છે, એમાં ક્યાંય અશુદ્ધિ છે જ નહીં. જે છે તે પર્યાયમાં છે. એટલે પર્યાય કેવી છે એ દર્શાવવા માટે ગુણસ્થાન આદિની વાત કરવામાં આવી છે, લબ્ધિસ્થાનની વાત કરવામાં આવી છે. વર્તમાન પર્યાય કેવી છે એ જણાવવા માટે છે એ વાત. પણ એનો અર્થ એમ નથી કે એ મૂળ સ્વરૂપ છે, એ દ્રષ્ટિનો વિષય બનતો નથી. એના તરફ લક્ષ્ય કરવાથી ભગવાન આત્માની પ્રાપ્તિ થતી નથી. બહુ સ્પષ્ટ છે કે રંગ રાગ તથા ગુણસ્થાન લબ્ધિસ્થાન આદિ ભેદના ભાવો છે તે પૂતગળના સંગે થયેલા છે. પૂતગળના સંગે થયા છે, પૂતગળ તરફ દ્રષ્ટિ કરતા થયા છે, પૂતગળ સાથેનું એકત્વ કરતા થયેલા છે. પણ આત્માના સ્વરૂપમાં એ વસ્તુ નથી. આત્માની અનુભૂતિના કાળે એવું કંઈ હોતું નથી, સિદ્ધ ભગવાનને એવું કંઈ હોતું નથી. માટે એ આત્માથી જુદા છે, એ બધા પૂતગળના છે. ચૈતન્યમય જીવના નથી, તેવો જીવના છે એમ માનનાર છે તે તો ભ્રમણાને પંથે છે, એ તો મૂંઢ છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. તેથી એને સંસાર પરિભ્રમણ થાય છે. દ્રષ્ટિનો વિષય જે ભગવાન આત્મા, એ અખંડ છે, અભેદ છે, એકરૂપ છે, એ વિજ્ઞાન ઘન સ્વરૂપ ધ્રુવ ચૈતન્ય વસ્તુ છે. એ જ્ઞાયક છે, એ જ્ઞાન કરવા વાળો છે, બીજું કંઈ કરવા વાળો નથી. એ કોઈ પરભાવનો કરતા થતો નથી, પર પદાર્થનો કરતા થતો નથી, તેમ કોઈ પરભાવનો પણ કરતા થતો નથી. ભગવાન આત્મા સ્વયં પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે અને પોતાના સ્વભાવ ભાવનો જ ભોગતા છે. એ આત્મવસ્તુ અખંડ અભેદ છે, એમાં કોઈ ભેદ પણ નથી. અરે ગુણ ગુણીનો ભેદ પણ નથી. એનો જ્યારે અનુભવ થાય છે ત્યારે એક રૂપે અનુભવ થાય છે, આનંદનો અનુભવ છે, અલૌકિક આનંદનો અનુભવ છે. એવો એ વિજ્ઞાન ઘન સ્વરૂપ ધ્રુવ જે બદલાતું નથી એવું એ ચૈતન્ય વસ્તુ છે. એવા આત્માને ભેદવાળો કહેવો કે રાગવાળો કહેવો કે સંયોગોવાળો કે માનવો, એ તો મોટામાં મોટું પાપ છે, એ મિથ્યાત્વ છે, એ મિથ્યા દર્શન છે, ખોટી ઊંધી શ્રદ્ધા છે. અને એવી ઊંધી શ્રદ્ધાને કારણે એને ભવના ભ્રમણ થાય છે. બહુ સરસ વાત કરી દીધી છે. સોનાથી બનેલા મ્યાનને લોકો જેમ સોનું દેખે છે તેને પૂતગળના કારણે બનેલા, તેમ જો વિચાર કરવા જઈએ તો પૂતગળના કારણે જે પુણ્ય પાપના ભાવ છે, ભેદ છે, એ બધાને જ્ઞાની તો એ જળ પૂતગળમાં જ દેખે છે, અને એમ જે દેખે છે એ જ જ્ઞાની છે, એ જ ધર્મી છે. પણ મિથ્યા દ્રષ્ટિ છે એને જીવના કહે છે. જે રંગ રાગ અને ભેદના ભાવોને પોતાની ચીજ માને નહીં, જે રંગ રાગ અને ભેદના ભાવોને પોતાની ચીજ માને નહીં, જેણે ભેદથી અને દયાદાન આદિ શુભ રાગથી ભિન્ન એવા નિજ પૂર્ણ આનંદના નાથને દ્રષ્ટિમાં લીધો છે, જેને ભગવાન આત્માને દ્રષ્ટિમાં લીધો છે, તેણે આત્માને સમ્યક પ્રકારે જાણ્યો છે, જોયો છે, જેવો છે તેવો અનુભવ્યો છે, પ્રતીતિમાં લીધો છે. બધા ભેદથી જુદો, મૂર્તિકપણાના ભાવથી જુદો, પૂતગળના ગુણોને કારણે જેવા ભાવ પૂતગળના છે એવા ભાવથી જુદો, રંગ રાગથી જુદો, ભેદથી જુદો ભગવાન આત્મા જેણે માન્યો છે, જોયો છે, અનુભવ્યો છે, જે એ સમ્યક દ્રષ્ટિ છે. અહીંયા ભાવા તેમ લીધો કે શરીર, મન, વાણી, ઇન્દ્રિય, પુણ્ય, પાપ ઇત્યાદિ સર્વ વર્ણ આદિથી માંડી ગુણસ્થાન પર્યંતના ભાવો એ બધા પૂતગળથી બનેલા છે, માટે તેઓ પૂતગળ જ છે, જીવ નથી. આમ કરી અને અજીવને જુદું પાડ્યું છે, અને એમ અજીવને જુદું પાડી અને જવું છે જીવ તરફ. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એને અહીંયા સ્પષ્ટ કર્યો છે. કેમ કે વર્તમાન પર્યાયમાં જે મલિનતા દેખાઈ રહી છે એ મલિનતાને કારણે એને ઊંધો વિશ્વાસ થઈ ગયો છે કે જીવ આવો છે, જીવ શરીરવાળો છે, એકેન્દ્રિય છે, જીવ બે ઇન્દ્રિય છે, ચાર ઇન્દ્રિય છે, જીવ પાપી છે, જીવ પુણ્યશાળી છે. આ બધી વાત જે અત્યારે વર્તમાન પર્યાયને કારણે એને દેખાઈ રહી છે એ બધું જીવના સ્વરૂપમાં નથી. અને જીવનું શુદ્ધ સ્વરૂપ કેવું છે કે જેને દ્રષ્ટિનો વિષય બનાવી અને પોતે એવા સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે, એ સ્વરૂપને દર્શાવવા માટે આ જીવ સાથે રહેલું અજીવ અહીંયા જુદું પાડ્યું. આ જીવ અજીવ અધિકાર છે ને, એમાં અજીવને જુદું પાડે છે. બહુ સરસ વાત કીધી છે. વળી એના પછીથી આગળ વાત 39મા ક્લાસમાં પણ વધારે વિસ્તાર કરતા કહે છે. શું વાત 39મા ક્લાસમાં કહે છે એ આપણે લઈએ. 39મો ક્લાસ, વર્ણાદિ સામગ્ર્યમિદં વિદંતુ નિર્માણમેકસ્ય હિ ઉદ્ગલસ્ય તતો સ્થિતંદ ઉદ્ગલ એવ નાત્મા યતસ વિજ્ઞાનગણસ તત્તો ન્યઃ. 39મા ક્લાસમાં કહે છે કે અહો જ્ઞાની જનો, ઇદમ વર્ણાદિ સામગ્ર્યમ, આ વર્ણાદિક ગુણ સ્થાન પર્યંત ભાવો છે તે બધાએ, આ વર્ણાદિક અને ગુણ સ્થાન પર્યંત સુધીના બધાએ ભાવો, તે બધાએ ભાવો એકસ્ય પુદ્ગલસ્ય હિ નિર્માણમ, એક પુદ્ગલની રચના, વિદંતુ એક પુદ્ગલની જ રચના છે એમ જાણો. હે જ્ઞાનીજનો, આ વર્ણાદિક ગુણસ્થાન સુધીના બધા ભાવો છે તે બધાએ ભાવો એક પુદ્ગલની રચના છે એમ જાણો. તતઃ માટે ઇદમ આ ભાવો પુદ્ગલ પવ અસ્તુ, પુદ્ગલ જ હો, માટે આ ભાવો પુદ્ગલની રચના છે તો માટે એ ભાવો પણ પુદ્ગલ જ છે. ન આત્મા, એ આત્મા નથી, આત્મા ન હોય. યત કારણ કે સ વિજ્ઞાન ઘન, આત્મા તો વિજ્ઞાન ઘન છે, જ્ઞાનનો પુંજ છે. તતઃ તેથી અન્ય આ વર્ણાદિક ભાવો, બીજા બધા ભાવો એ અન્ય છે, જુદા છે. હે જ્ઞાનીજનો, 38મા કળશમાં જે વાત કરવામાં આવી એના અનુસંધાનમાં જ્ઞાનીજનો અને હવે સંબોધીને કહે છે કે તમે આ વર્ણાદિકથી ગુણસ્થાન સુધીના જે બધા ભાવો છે એ પૂદગળની રચના છે એમ જાણો, અને માટે એ પૂદગળ જ છે એમ જાણો, એ આત્મા નથી, એ આત્મામાં નથી. કેમ કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનનો પિંડ છે. ભગવાન આત્મા એનાથી તદ્દન ભિન્ન જુદો છે. આત્મા જ્ઞાન ઘન વિશે આગળ પછી ગાથા કેવી છે એ વાત આવશે. એટલે કુંદકુંદાચાર્ય એના પછી જે ગાથા લીધી છે એની પહેલા આ કળશ લીધો છે, કે જે 38મા કળશનું અનુસંધાન છે. અને 67મો કુંદકુંદાચાર્ય ભગવાનનો ની જે ગાથા છે એની પૂર્વ તૈયારી રૂપે આ કળશ કહેવાયો છે એમ કહેવાય. અત્યાર સુધી જે બધી વાત કરવામાં આવી એ બધા ભાવો એ જીવના નથી, એ અજીવ છે, જડ છે, અને આત્મામાં નથી, અને આત્માનું સ્વરૂપ જુદું છે એ વાત કહી. અને પછી હવે એમ કહે છે કે તો તમારે શું જાણવું જોઈએ, અને તમે જો જ્ઞાની છો તો જ્ઞાનીજન તમે હવે એમ જ માનો કે એ બધા જ ભાવો, ગુણસ્થાન સુધીના બધા ભાવો પૂતગળની રચના છે, એટલે પૂતગળ છે, પૂતગળના લક્ષ્ય થતા છે, એટલે એ પૂતગળ જ છે, એને જીવ સાથે કોઈ સંબંધ નથી. એટલે એ બધા ભાવોને પૂતગળ જ જાણો, અને એ પૂતગળ છે તો પછી ભગવાન આત્મા શું છે? તો ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાનનો પિંડ છે, એ જ્ઞાનનો પુંજ છે, એ અનંત ગુણોનો પિંડ. ભગવાન આત્મા માત્ર જ્ઞાયક 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 જાણવા વાળો જ છે, એ બીજું કંઈ નથી, એ જ્ઞાન સિવાય બીજું કંઈ કરતો જ નથી. આ વાત ખૂબ મહત્વની છે, અને એનો વધારે વિસ્તાર આપણે આવતી વખતે સ્વાધ્યાયમાં લઈશું. અત્યારે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખદામ અનંત સુખદામ.